समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार एमा पूर्व रंग में अपने आठ गाथा सुधी स्वाध्याय कर्यो छे। हवे नवमी गाथा थी आज स्वाध्याय शुरू करिए छे। आठमी गाथा में जी बात आवी एना अनुसंधान में आ नवमी ने दसमी गाथा कहेवामां आवी छे। आठमी गाथा में एम कहेवामां आव्युं के व्यवहार नय ए निश्चय नयनो अथवा परमार्थनो प्रतिपादक छे, एटले व्यवहार द्वारा ज ए परमार्थ समझमां आवे छे। व्यवहार द्वारा परमार्थ समझमां आवे छे एटले भेद करीने ज्यारे समझावामां आवे छे तो वस्तु तो एम ज छे, तेम छतां क्रमथी समझावामां आवे अथवा तो भेद करीने समझावामां आवे छे तो एने आपणे व्यवहार कहीए छीए। अने एवो व्यवहार ने ए दृष्टिकोण ए समझवा माटे बराबर छे, पण मूळ वस्तुमां एवा भेद नथी એટલે એ નય આદરણીય નથી, એના આલંબને સ્વરૂપમાં જવાતું નથી, પણ તેમ છતાં પણ એ વ્યવહાર નય છે એ પરમાર્થને કહેનાર જાણી અને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે। એટલે ત્યાં યથાર્થ સમજ એમ લેવી કે વ્યવહારનું આલંબન કરવું નહીં, વ્યવહારનું આલંબન છોડીને પરમાર્થનું આલંબન કરવું, પરમાર્થના લક્ષ્ય પરમાર્થનું સ્વરૂપ જાણીને એ જાણવું જે થાય છે તે વ્યવહારથી થાય છે। એટલે એવું વ્યવહાર દ્વારા પરમાર્થનું સ્વરૂપ જાણીને છેવટે આશ્રય તો પરમાર્થનો એટલે નિશ્ચયથી જે વાત છે તેનો જ કરવો, શુદ્ધ નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એનો આશ્રય કરવો। છતાં પણ એ વ્યવહાર નહીં છે એ દ્વારા જ પરમાર્થને જાણી શકાય છે। જો વ્યવહાર ન હોય તો પરમાર્થને જાણવો મુશ્કેલ પડે। એટલે એમાં આઠમી ગાથામાં એ ઉદાહરણ આપીને વાત કરી કે એ એવો વ્યક્તિ છે, મ્લેચ્છ છે, એ મ્લેચ્છ ભાષા જાણે છે, તો પછી એને સમજાવવું હોય તો મ્લેચ્છની ભાષામાં જ એને સમજાવી શકાય। એ રીતે આખો જે શુદ્ધ નિશ્ચય નહીં છે, જે ધર્મ છે, જે ભગવાન આત્મા છે, એને સમજાવવા માટે એને વ્યવહાર દ્વારા જ સમજાવી શકાય એમ કહેવામાં આવ્યું। એટલે વ્યવહારને એ પરમાર્થનો પ્રતિપાદક કહેવામાં આવ્યો, સમજાવનારો કહેવામાં આવ્યો। એટલે હવે એના અનુસંધાનમાં પ્રશ્ન અહીંયા મૂક્યો કે હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે। તમે આ કહ્યું એ તો સમજણમાં આવ્યું, એ તો બરાબર સમજાયું કે એ વ્યવહાર દ્વારા જ આપણે નિશ્ચયને સમજીએ છીએ। આત્મા એ અનંત ગુણોનો પિંડ છે અને અનંત ગુણ ધર્મોને ધારી રાખનારો એ ધર્મી આત્મા એ આખો અખંડ વસ્તુ છે, પણ એ સમજમાં નથી આવતો તો એને સમજાવવા માટે થઈ એને વ્યવહાર દ્વારા કહેવામાં આવે છે। એટલી વાત તો અમને સમજમાં આવી, પણ હવે એ સમજાવો કે એ વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે, એ કઈ રીતે કરે છે। તો એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી, ગાથા નવમી અને દસમી। તો અહીંયા નવમી ગાથામાં અને દસમી ગાથા બંને સાથે લીધી છે, એમાં કહે છે કે યો હી શ્રુતેન અભિગચ્છતી આત્માનમિમં તુ કેવલમ શુદ્ધમ તમ શ્રુત કેવલીન મુષયો पढ़ंती लोक प्रदीपकारा यह श्रुत ज्ञानम सर्व जानाति श्रुत केवली तमाहुर्जिना नानमात्मा सर्व यस्माच श्रुत केवली तस्मात। तो गुजराती में गाथा 9 और 10 बोलो।
श्रुत थी खरे जे शुद्ध केवल जान तो आत्मनी लोक प्रदीप करा ऋषि श्रुत केवली तेने कहे श्रुत ज्ञान सो जाने जिनो श्रुत केवली तेने कहे सौ ज्ञान आत्मा होइने श्रुत केवली तेथी ठरे।
गाथा 9 अने गाथा 10 ना अर्थ मा कहे छे कि जे जीव निश्चय थी श्रुत ज्ञान वड़े आ अनुभव गोचर केवल एक शुद्ध आत्मा ने सन्मुख थी जाने छे। यह एटले जे जीव ही एटले निश्चय थी श्रुतेन तु एटले श्रुत ज्ञान वड़े इमम आ अनुभव गोचर केवलम शुद्धम केवल एक शुद्ध आत्मा ने अभिगच्छति सन्मुख थी जाने छे। सुगायु जे जीव निश्चय थी श्रुत ज्ञान वड़े केवा आत्मा ने जाने छे तो अनुभव गोचर आत्मा ने जाने छे केवल एक शुद्ध आत्मा ने अने एक एवो छे अनुभव गोचर आत्मा छे जे अनुभव मां आवी सके एवो छे। आ आत्मा अनुभव मां आवी सके एवो छे एवा ए शुद्ध आत्मा ने जे श्रुत ज्ञान वड़े जाने छे अने ए पण केवी रीते श्रुत ज्ञान वड़े जाने छे तो के भाव श्रुत वड़े जाने छे तो के निश्चय थी श्रुत ज्ञान वड़े अनुभव द्वारा ए जाने छे एटले ए भाव श्रुत द्वारा ज अनुभव थाय एटले अहींया श्रुत ज्ञान वड़े कह्यु छे अने आगळ एम कह्यु के सन्मुख थई आत्मा ने सन्मुख थई जाने छे एटले नो ए अर्थ थयो के भाव श्रुत द्वारा जाने छे तेने તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો શ્રુત કેવળી કહે છે। આત્મજ્ઞાની મુનિ પોતે પોતાના જ્ઞાનમાં ધ્યાનમાં એકાગ્ર રહે છે એવા મુનિઓ એને શ્રુત કેવળી કહે છે। ઋષિશ્વરો ઋષિઓમાં પણ ઉત્તમમાં આચાર્યો હણધર ભગવાન આદિ એ બધા એને શું કહે છે કે એને શ્રુત કેવળી કહે છે। કોને શ્રુત કેવળી કહે છે કે જે નિશ્ચયથી પોતે પોતાના સ્વરૂપને અનુભવ સહિત એટલે ભાવ શ્રુત વડે જાણે છે તેને શ્રુત કેવળી કહે છે। અને આગળ બીજી વ્યાખ્યા કરી છે કે જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તેને જીન દેવો શ્રુત કેવળી કહે છે। કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી તે જીવ શ્રુત કેવળી છે। પહેલી વાત કોને માટે કહી કે જે પોતે ભાવ શ્રુત દ્વારા પોતાના આત્માને અનુભવ સહિત જાણે છે તેને શ્રુત કેવળી કહ્યો। અને એવું શ્રુત કે કહેવા વાળા કોણ છે તો કે જેઓ પોતે પ્રગટ રૂપે આ લોકને જાણે છે એવા ઋષિઓ એવા મુનિઓ એવા ગણધરો એવા આચાર્યો એને શ્રુત કેવળી કહે છે। અને બીજું કહ્યું કે જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે એટલે જીવ જાણે છે શ્રુત જ્ઞાનને આત્માને એમ નથી કહ્યું। બીજું શું કહ્યું કે જે જીવ સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તેને જીન દેવો શ્રુત કેવળી કહે છે। શ્રુત કેવલીનમ સંસ્કૃત કેવળી આહુ કહે છે યસ્માત, કારણ કે જ્ઞાનમ સર્વ, જ્ઞાન બધું આત્મા, તસ્માત જ્ઞાન બધું આત્મા જ છે, તેથી શ્રુત કેવળી તે જીવ શ્રુત કેવળી છે. બીજી વાત શું કરી કે ભગવાન એવું કહે છે, ભગવાન શું કહે છે કે જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે, શ્રુત જ્ઞાનને જાણે છે તેને જીનદેવે શ્રુત કેવળી કહ્યો છે. અને એમ કહેવાનું કારણ શું છે તો કે એને જે જ્ઞાન છે, શ્રુત જ્ઞાન જે છે એ બધું જ્ઞાન એટલે એ આત્મા જ છે, એટલે એને શ્રુત કેવળી કહ્યો. બંનેમાં ફેર છે. બીજામાં શું છે, એમાં એમ ન લીધું કે એ આત્માને જાણે છે એમ ન લીધું, પણ એ શ્રુત જ્ઞાનને જાણે છે, એટલે બાર અંગના જ્ઞાનને, ચૌદ પૂર્વના જ્ઞાનને જાણે છે. અને એ જ્ઞાનને જાણે છે એટલે શ્રુત કેવળી કેમ કહેવાય, તો કે એ જે જાણે છે એ જ્ઞાન છે, એ જ્ઞાન બધું આત્માનું જ જ્ઞાન છે. કેમ કે એ જ્ઞાનને જાણવા વાળી પર્યાય, એ જ્ઞાનને જાણવા વાળી પર્યાય જ્ઞાનની છે, અને એમાં એ કાર્ય જ્ઞાનનું જ છે, એટલે એ જાણનારો, એ જાણનારો પોતે પોતાના જ્ઞાનને જ જાણે છે. આ બીજી વસ્તુમાં વાત લેવામાં આવી. હવે આપણે એનો ટીકામાં વધારે વિસ્તાર સમજીએ. આપણે ધીરે ધીરે જઈશું. ઘણા બધા શબ્દો અને ઘણી વાત આખી તત્વની છે. કેટલાક લોકોને આનો મહાવરો ન હોય એટલે થોડું અઘરું પડે, પણ આપણે અઘરું ન પડે એ રીતે આપણે ધીરે ધીરે એક પછી એક વસ્તુને લેતા જઈએ અને સમજતા જઈએ. ટીકામાં અહીંયા કહે છે કે પ્રથમ, પહેલા તો એ વાત છે કે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. આ વાત જે છે તે નિશ્ચયની વાત છે, એ પરમાર્થે આમ જ વાત છે. પરમાર્થે કહીએ એટલે પરમ અર્થે, પરમ અર્થે એટલે મોક્ષ માર્ગમાં જે પરમ સત્ય છે એ આ જ છે. એ પરમ અર્થે જો વાત કહેવામાં આવે તો એમ જ કહેવામાં આવે કે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. એટલે સાચા અર્થમાં શ્રુત કેવળી તો આ જ છે કે જે પોતે શુદ્ધ આત્માને જાણે. શુદ્ધ આત્માને જાણે એટલે કોના શુદ્ધ આત્માને જાણે, બીજાના શુદ્ધ આત્માને જાણે કે પોતાના શુદ્ધ આત્માને જાણે? કેમ કે શ્રુતથી જાણવું છે, પોતે શ્રુત દ્વારા જાણે છે. અહીંયા કેવળ જ્ઞાન દ્વારા જાણે છે એમ નથી કહ્યું, શ્રુત દ્વારા જાણે છે. એટલે શ્રુતથી કેવળ પોતાના શુદ્ધ આત્માને જ જાણી શકાય. શ્રુત દ્વારા એને જાણવું થયું છે અને એ પણ શુદ્ધ આત્માને જાણે છે, તો એ શ્રુત કેવું હોય? એ ભાવશ્રુત જ હોય, અને ભાવશ્રુત દ્વારા એ પોતાના નિજ સ્વરૂપને, પોતાના નિજ આત્માને, શુદ્ધ આત્માના સ્વરૂપને એ જાણે છે, માટે એને શ્રુત કેવળી કહ્યો. પરમાર્થે આમ જ શ્રુત કેવળીની વ્યાખ્યા બને છે. અને એવું કોણે કહ્યું છે તો કે મુનિઓએ કહ્યું છે, જેમને લોકને પ્રગટ જાણ્યો છે, પોતે પોતાના સ્વરૂપને પણ પ્રગટ જાણ્યું છે, એવા મહાજ્ઞાની પુરુષોએ આ વાત કરી છે. ગણધર ભગવાને આ વાત કરી છે, આચાર્ય ભગવાને વાત કરી છે, અને મુનિઓ જે પ્રચુરસ્વ સંવેદન સહિત પોતાના સ્વરૂપને અને જગતને જેમ છે તેમ યથાર્થ જાણે છે અને એમ જ એ અનુભવે છે, એવા એ ઋષિશ્વરોએ આ વાત કરી છે. ઋષિ એટલે આપણે મુનિને ચાર પ્રકારે ઓળખીએ છીએ, એમાં રિદ્ધિધારી ઋષિ એમ પણ કહીએ છીએ, જેને રિદ્ધિ પ્રગટ થઈ છે એવા ઋષિઓ. આ જ ભવમાં મોક્ષે જનાર છે એને આપણે ચરમશરીરી યતિ પણ કહીએ છીએ. જેને આત્માનો યોગ સાધ્યો છે એવા યોગી પણ કહીએ છીએ. અને પ્રચુર સ્વસંવેદન સહિત જે મુનિ છે એ બધા પ્રકારે બધા એ સાધુ જ છે. એ સાધુ ત્રણેય પ્રકાર આપણે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ કહીએ છીએ, એ બધા ખરેખર તો એ પંચ પરમેષ્ઠીમાં ત્રણ સ્થાન છે, પણ એક અપેક્ષાએ જોઈએ તો બધા મુનિ છે, સાધુ છે, એમાં ગણધર પણ આવી જાય. આચાર્ય કહીએ એટલે એમાં ગણધર પણ આવી જાય. તો એ બધા એવા પદમાં છે કે એ પદ પછીથી એમને અર્યંત પદની પ્રાપ્તિ થવાની છે, અને એના પછી સિદ્ધ પદની પ્રાપ્તિ થવાની છે. આ ત્રણેય પદ એવા છે, આચાર્ય એટલે આચાર્ય અને ગણધર એમાં બંને આવે, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એ ત્રણ પદ પંચ પરમેષ્ઠીમાં આપણે જે લઈએ છીએ, એ ત્રણેય પદ કેવા છે કે આજે આપણને મુનિ તરીકે દેખાતા હોય, આજે એમના દર્શન કરી ત્યારે એ મુનિ દશામાં હોય, અને આવતીકાલે આપણે જઈએ તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું હોય, બહારમાં બીજો કોઈ ફેર આપણને લાગે નહીં કે એના એ મુનિ છે, ધ્યાનમાં કાલે પણ બેઠા હતા આપણે આવ્યા ત્યારે, અને આજે પણ ધ્યાનમાં, પણ આજે ધ્યાનમાં છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. એટલે એ અર્યંત ભગવાનની ખૂબ નજીક છે, એમને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું બાકી રહ્યું છે, બાકી પોતે પોતાના સ્વરૂપમાં તો જાય છે, અને જાય છે તો બધાની દશા પણ અદભુત હોય છે. એમાં એવો કોઈ ક્રમ નથી કે મુનિ પછી એ ઉપાધ્યાય થાય, અને ઉપાધ્યાય પછી આચાર્ય થાય તો જ એ પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, એવો કોઈ ક્રમ નથી. એ ત્રણેય પદ એવા છે, એટલે ત્રણમાંથી કોઈ એક પદ હોય જ, અને એ પદ હોય તો પછી એને કેવળ જ્ઞાન થાય. એટલે આવા જે પદમાં છે એ મહાપુરુષો કેવા છે, એ તો કેવળ જ્ઞાનની નજીક છે, એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે. કદાચ કોઈ કારણસર આ ભાવમાં નથી કરી શકતા, કંઈક થયું તો જરૂરથી બીજા ભાવમાં એ કરી લેશે, એટલે દેવનો ભાવ થશે અને ત્યાર પછી એ કરી લેશે. કેમ કે એ તો સમ્યક દર્શન સહિત, એ નિશ્ચય તપ સહિત છે, નિશ્ચય ચારિત્ર સહિત છે. એવા મહાપુરુષો એમ કહે છે, એવા મહાપુરુષો એમ કહે છે કે જે જીવ ભાવશ્રુતથી કેવળ પોતાના નિજ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. આત્માને જાણે છે એટલે એને પોતાના સ્વરૂપનું દર્શન થાય છે, આત્માનું અવલોકન થાય છે, અને અનંત ગુણોની પર્યાય એને સુખ અને આનંદ રૂપે અનુભવાય છે, એવું એનું સ્વરૂપ છે, એ શ્રુત કેવળી છે. જે સ્વરૂપમાં ગયો છે, જેણે સ્વરૂપને અનુભવ સહિત જાણ્યું છે, એ શ્રુત કેવળી છે. એટલે જેને જ્ઞાનમાં હજી પ્રત્યક્ષપણું કેવળ જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો પ્રત્યક્ષપણું ભાસતું નથી, એ પરોક્ષપણું છે, કેવળ જ્ઞાનની સાથે આપણે જ્યારે એની તુલના કરીએ છીએ ત્યારે. પણ આત્માના અવલોકનની વાત કરીએ, આત્માના અનુભવની વાત કરીએ તો એ એમના જેવું જ છે, જેવું સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન છે, એવું જ આને પણ, એવું જ આત્માનું દર્શન છે, એવી જ પછી આત્માની એને શ્રદ્ધા પણ થાય છે. એટલે જે આત્માને, શુદ્ધ આત્માને, પોતાના નિજ સ્વરૂપને ભાવશ્રુતથી જાણે છે, શ્રુતથી એટલે ભાવશ્રુતથી, કેમ કે ભાવશ્રુત વિના અંતરમાં ક્યાંથી જાય, અંતરમાં જાય છે એમ કહ્યું, એનો અર્થ જ છે કે ભાવશ્રુતથી જાણે છે. એટલે ભાવશ્રુત જે છે એ કેવું છે, ભાવશ્રુતથી જાણે છે આપણે જે એમ કહીએ છીએ એની પાછળનું કારણ છે કે ભાવશ્રુત કેવું છે. તો એ ભાવશ્રુત ને કોઈની અપેક્ષા નથી, નિમિત્તની પણ અપેક્ષા નથી. ભાવશ્રુત જે છે એને કોઈ નિમિત્તની કોઈ અપેક્ષા નથી. એ ભાવશ્રુત રાગની પણ કોઈ અપેક્ષા રાખતું નથી. એ સ્વને જાણનારું, સ્વને વેદનારું એ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન આપણે કહીએ છીએ, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન. એમાં શ્રુત જ્ઞાનની વાત કરતા હોઈએ તો મતિ અને શ્રુત બંને જ્ઞાન તો ખરેખર જ્ઞાન અપેક્ષાએ તો આત્માના જ છે. મતિ જ્ઞાન છે, એ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન કહેવાય, પણ જ્ઞાન તો આત્માનું, એ કંઈ જ્ઞાન ઇન્દ્રિયોનું નથી. જ્ઞાન કરનાર તો ત્યાં પણ આત્મા જ છે, જાણનાર તો આત્મા જ છે, પણ એ મતિ દ્વારા જે જ્ઞાન છે એને પછી વિશેષતાથી એનો જે બોધ કરનારું છે, વિશેષતાથી એનો અર્થ કરનારું જે છે, એને વિશેષપણે મતિ દ્વારા જે જ્ઞાન થયું છે એને વિશેષપણે જાણનારું જે જ્ઞાન છે તેને આપણે શ્રુત જ્ઞાન કહીએ છીએ. અને એ શ્રુત જ્ઞાનને આપણે ભાવશ્રુત ક્યારે કહીએ કે જ્યારે એને કોઈ રાગની પણ અપેક્ષા નથી, કોઈ પરની પણ અપેક્ષા નથી, અને જ્યારે એ સ્વને વેદનારું છે, સ્વને જાણનારું છે, ત્યારે એને ભાવશ્રુત કહેવામાં આવે. ગુરુદેવે એની વ્યાખ્યા બહુ સુંદર કરી છે કે ભાવશ્રુત જ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી, એવું જે સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન, તેના દ્વારા અખંડ એક રૂપ કેવળ શુદ્ધ આત્માને અનુભવે જાણે એને ભાવશ્રુત કહેવામાં આવે છે. અને એ ભાવશ્રુત કેવળી કહેવાય છે. એ શ્રુત કેવળી કહેવાય એટલે ભાવશ્રુત કેવળી છે, જે પોતાના સ્વરૂપને એવા ભાવશ્રુત દ્વારા જાણે છે એવા એ શ્રુત કેવળી ભાવશ્રુત કેવળી છે. સ્વરૂપને જાણે છે અને સ્વરૂપને ભાવશ્રુત દ્વારા જાણી શકાય. તો ભાવશ્રુતની વાત આવી એટલે દ્રવ્યશ્રુત શું છે? તો કે દ્રવ્યશ્રુત જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે એ બધું દ્રવ્યશ્રુત છે. એ વાણી પણ દ્રવ્યશ્રુત છે અને એના દ્વારા એમાંથી રચાયેલા અનુભવ સહિત રચાયા છે તેવા બધા શાસ્ત્રો એ પણ દ્રવ્યશ્રુત છે. એટલે દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવશ્રુત પ્રગટ થાય છે એમ આપણે વારંવાર કહીએ છીએ. શાસ્ત્રમાં પણ એમ જ આવે છે કે એવું દ્રવ્યશ્રુત છે, એ દ્રવ્યશ્રુતને જાણે છે અને પછી અંતરમાં એને ભાવશ્રુત થાય છે. એટલે ભાવશ્રુત થાય છે ત્યારે એમાં કોઈ કોઈ પરની અપેક્ષા રહેતી નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભાવશ્રુત ઉત્પન્ન થાય છે તો સામે દ્રવ્યશ્રુત હોય છે. તો દ્રવ્યશ્રુત કયા પ્રકારે હોય? તો દ્રવ્યશ્રુત જિનેશ્વર ભગવાનની વાણી રૂપે હોય, ઓમકાર ધ્વનિ રૂપે એ સમોસરણમાં બેઠો હોય તો એ ઓમકાર ધ્વનિ રૂપે દ્રવ્યશ્રુતને એ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે કે એને એ સાંભળે છે અને એનો અર્થ સમજે છે અને એના પછી એને જે ભાવશ્રુત પ્રગટ થાય છે આત્મામાં એ સામે નિમિત્ત શું છે? તો કે દ્રવ્યશ્રુત તરીકે ઓમકાર ધ્વનિ છે અને અહીંયા એને એવું ભાવશ્રુત પ્રગટ થાય છે. એટલે પોતે પોતાના સ્વરૂપને જેમ જિનેશ્વરની વાણીમાં જેમ આવ્યું છે એમ પોતે અનુભવે છે, એમ પોતે અનુભવે છે, એ ભાવશ્રુત છે. સમોસરણમાં નથી બેઠો તો પછી ગુરુની વાણી સાંભળે છે, સદગુરુનો ઉપદેશ સાંભળે છે અને એ ઉપદેશનો અર્થ એ વિચારે છે, એના એને વિકલ્પ સહિતની દશા છે અને પછી અચાનક એને એમાંથી આગળ વધતા વિકલ્પ બહાર રહી જાય છે અને એને અંતરમાં એવું ભાવશ્રુત પ્રગટ થાય છે કે જેવું આત્માનું સ્વરૂપ એને ઉપદેશમાં સાંભળ્યું હતું એવું જ પોતાને અનુભવમાં આવે છે. એટલે એ ભાવશ્રુત પ્રગટે છે. એટલે એવું સદગુરુના ઉપદેશ રૂપે એમની વાણી રૂપે એ નિમિત્ત હોઈ શકે, અથવા તો એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે, જે જિનેશ્વરની વાણીમાંથી જેનો ઉદ્ભવ થયો છે અને એ ઉદ્ભવ કેવી રીતે થયો છે તો પરંપરાએ થયો છે. અને પરંપરા કેવી રીતે છે? તો કે જિનેશ્વરની ઓમકાર ધ્વનિ સાંભળીને એવું જ ભાવશ્રુત ગણધર ભગવાનને થાય છે અને એમાંથી એ શાસ્ત્રની રચના કરે છે. 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે અને એ પહેલા તો મૌખિક રૂપે એ આચાર્યોને આપે છે અને આચાર્યને પણ એ જ પ્રમાણે એવું જ ભાવશ્રુત પ્રગટ થાય છે. અને પછી કાળક્રમે બધાને જે મૌખિક રૂપે અપાતું હતું એને બદલે પછી એટલી સ્મરણ શક્તિ નહીં રહેતા એને લખવામાં આવે છે. તો જે લખે છે એને પણ એવું અંતરમાં ભાવશ્રુત પ્રગટ થાય છે પછી એ લખે છે. માત્ર સાંભળીને કોઈના કહેવાથી એમ કોઈ લખતું નથી એટલે એને પરંપરા કહેવામાં આવે. જો માત્ર કોઈકે કહ્યું એટલે લખી નાખવામાં આવે, કોઈકે કહ્યું એ સાંભળેલી વાત આપણે બીજાને કહી દઈએ, એનો અનુભવ કર્યા વિના, એની પરીક્ષા કર્યા વિના, એને બરાબર સત્ય અનુભવ્યા વિના, આત્મસાત કર્યા વિના જો કહીએ તો એ વાત બદલાઈ જશે. એકથી બીજા મોડે, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, એમ 10 મોડે ફરશે ત્યારે એમાં સત્યનો અંશ રહેશે નહીં, એ પરમ અસત્ય બની જશે, પૂરેપૂરું અસત્ય બની જશે. એટલે અહીંયા જૈન દર્શનમાં પરંપરા કેવી છે કે જે લખનાર છે એ પોતે અનુભવ પછી ભાવશ્રુતમાં પોતાને એવો અનુભવ થાય છે અને પછી એ રચના કરે છે. એવા એ મહાપુરુષો એમાંના એક ભગવાન કુંદકુંદાચાર્ય ને, બીજા અમૃતચંદ્રાચાર્ય, જયસિંહ આચાર્ય ને ઘણા થયા. પેલા ભદ્રબાહુ સહિત 5 શ્રુત કેવળી થયા જેમને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું. પછી જે બીજા શ્રુત કેવળી થયા એમને અમુક અંગને અમુક પૂર્વનું જ્ઞાન હતું. એમ પરંપરા અનાદિની ચાલી આવે છે પણ બધાને એ ભાવશ્રુત પ્રગટ થયું છે અને પછી એ શાસ્ત્રની રચના કરે છે. આમ નામ શાસ્ત્ર લખી નાખે છે એમ નથી. એટલે એ ભાવશ્રુત છે. ભાવશ્રુત કેવું છે? ભાવશ્રુત આત્માને જાણનારું છે, પોતાના સ્વરૂપને એ જાણનારું છે. એ ભાવશ્રુતમાં પોતાના સ્વરૂપનો એ અનુભવ કરે છે. એ કેવળ જ્ઞાનના અંશનો અનુભવ છે. એ કેવળ જ્ઞાનનો અંશનો અનુભવ છે. એવું જે કેવળ જ્ઞાન છે, જ્યારે કેવળ જ્ઞાન થાય છે ને, જે અનુભવ છે એ જ અનુભવ છે. પોતાના સ્વરૂપમાં જાય છે, એ શાંતિનો અનુભવ કરે છે, એ ભાવશ્રુત જ્ઞાન છે. અને એવા ભાવશ્રુત જ્ઞાનને કોઈની અપેક્ષા ન હોય, કોઈ નિમિત્ત કારણ ન હોય. જે નિમિત્તે પ્રગટ થયું એની વાત જુદી છે, એ તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે. પણ એ ભાવશ્રુત કે જેમાં એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે, જ્ઞાન થાય છે, એમાં કોઈ નિમિત્ત નથી કહેવાનું આશય છે. એમાં પોતે ભગવાન આત્મા પોતે જ રહ્યો છે, એમાં બીજો કોઈ એને મદદ કરતા નથી. કેમ કે જ્ઞાન એનું પોતાનું છે, જ્ઞાન એનું પોતાનું છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો એવો છે કે દૂર એક વસ્તુ પડી છે અને અહીંયા બીજી વસ્તુ અહીંયા બીજી પડી છે, એ બેની વચ્ચે કોઈ જોડાણ ન હોય ને એવું જ અહીંયા પ્રગટ થાય, એના જેવી એ વાત છે. એને પેલામાંથી કંઈ અહીંયા આવી જાય છે એમ નથી, બહુ સમજવા જેવી વાત છે. છતાંય એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. આપણે ત્રણ ઉદાહરણ લીધા જેના નિમિત્તે આવું ભાવશ્રુત પ્રગટે, સમ્યક દર્શન થાય, એવા આપણે જે ત્રણ ઉદાહરણ લીધા. તો એ ત્રણ ઉદાહરણ એટલા માટે લીધા કે જ્યારે આવું ભાવશ્રુત પ્રગટ થાય, પોતાના સ્વરૂપમાં જવાય, ત્યારે સામે નિમિત્ત એવું જ પડ્યું હોય. પણ એ નિમિત્ત પડ્યું છે, એ નિમિત્ત કંઈ કરતું નથી. એટલે કે જ્યારે એ જ્ઞાન પ્રગટે છે તો એ જ્ઞાન પોતાનું છે, આત્માનું પોતાનું જ્ઞાન છે, અંદરમાંથી આવે છે, અંદરમાંથી પ્રગટ થાય છે. એમ નથી કે દ્રવ્ય શ્રુતિનો અભ્યાસ કર્યો માટે એ થયું, એમ નથી. છતાંય દ્રવ્ય શ્રુતિનો અભ્યાસ કરવો જરૂરી છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવો જ વ્યવહાર છે. તો એવું ભાવશ્રુત જેને પ્રગટ થયું છે, એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, તો એને નિશ્ચયથી એ શ્રુત કેવડી કે ભાવશ્રુત કેવડી મુનિઓએ કહ્યું, ઋષિશ્વરોએ એને કહ્યો છે. આ પહેલી વાત લેવામાં આવી, પહેલી વાત જે લેવામાં આવી અહીંયા, એ આ વાત લેવામાં આવી. શું કહ્યું કે જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, આ પહેલી વાત લીધી. અને તે પરમાર્થ છે, પરમાર્થે એ જ શ્રુત કેવળી છે જે પોતાના સ્વરૂપમાં જાય છે તે. એટલે ભાવશ્રુત, અને કોણ એવો ભાવશ્રુત સહિત એ શ્રુત કેવળી છે, તો કે જે શુદ્ધ આત્માને જાણે છે, પોતાના નિજ સ્વરૂપને જાણે છે તે. આ એક વાત લીધી. હવે આગળ બીજી વાત પણ કહે છે કે અને જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે. પેલું નિશ્ચય છે, આ બીજું છે તે વ્યવહાર છે. એમાં શું કહ્યું છે કે જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે. હવે શ્રુત જ્ઞાનને જ્યારે જાણે છે ત્યારે શું છે, એ બાર અંગના જ્ઞાનને જાણે, ચૌદ પૂર્વના જ્ઞાનને જાણે, બધું જાણે છે. એ જાણે છે તો એ જાણપણું જે છે એ શું છે, એ જ્ઞાન કર્યું છે, એ કરે છે તો એ દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરે છે અને એને એ જાણે છે. નવ તત્વોનો એ અભ્યાસ કરે છે અને એને એ જાણે છે. છ દ્રવ્યનો અભ્યાસ કરે છે અને એને એ જાણે છે. એ બધું જાણે છે, પણ એ જ્ઞાન જે છે એને આપણે બીજી રીતે કહીએ તો એ તો શું છે કે દ્રવ્ય શ્રુત છે. એટલે સર્વને એ જાણે છે, એને એ જાણે છે, પણ એ જાણવું એ શું થયું, જાણવું એ જ્ઞાન થયું, એ જ્ઞાનની ક્રિયા થઈ. અને એ જ્ઞાનની ક્રિયાનો કરનારો ભગવાન આત્મા પોતે છે. એ જાણે છે ત્યારે એ જ્ઞાનની ક્રિયા કરે છે, એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને એને બરાબર જાણે છે, દ્રવ્યશ્રુતને જેમ છે તેમ એ જાણે છે. ત્યારે એનો જાણવા વાળો કોણ છે, એ જાણવા વાળો કંઈ શરીર નથી, જાણવા વાળું મન નથી, જાણવા વાળી ઇન્દ્રિયો નથી, આંખ કે કાન જાણતા નથી, કે મન જાણતું નથી, મગજ જાણે છે એમ મેડિકલમાં કહીએ, ના એ નથી જાણતું. જાણનાર બીજો છે, જાણનાર ભગવાન આત્મા અંદર બિરાજી રહ્યો છે, એ જાણે છે. અને એ જાણે છે તો એના જ્ઞાન દ્વારા જાણે છે, એટલે કે જ્ઞાનરૂપી ભગવાન આત્મા જેનું જ્ઞાનરૂપે પરિણમન થઈ રહ્યું છે, એના જ્ઞાનની પર્યાયમાં, એ સમયની જ્ઞાનની પર્યાયમાં એને જાણે છે. એટલે એ કાર્ય એનું પોતાનું થયું, એ કાર્ય એનું પોતાનું થયું. એટલે એ જ્ઞાન જે થયું એ ખરેખર કોનું છે? એ જ્ઞાનનો ધણી કોણ છે? એ પોતે છે, જાણે છે તો શ્રુત જ્ઞાનને. અહીંયા જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે, પણ છતાંય એ જ્ઞાન કોનું છે? તો એનું પોતાનું છે, એટલે કે એ આત્માનું જ જ્ઞાન છે. એટલે ત્યાં એ જ્યારે શ્રુત જ્ઞાન તરીકે જાણે છે ત્યારે પણ એ જ્ઞાન તો એનું પોતાનું જ છે, અંતરમાંથી જ ઉદ્ભવ થાય છે એવું એ જ્ઞાન તો એનું પોતાનું જ છે, એ જ્ઞાનની પર્યાય એની પોતાની જ છે. એટલે એ જ્ઞાન એનું જ છે, એટલે એમાં ભેદ પડે છે. એ જાણનારનું જ જ્ઞાન છે એમ એ ભેદ પડે છે, એટલે એને વ્યવહાર કર્યો, એને વ્યવહારથી શ્રુતિ કેવળી કર્યો. એ વાતનો જે વધારે વિસ્તાર આપણે લઈએ, અહીંયા આગળ આપ્યું છે અને સમજીએ કે અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ. કઈ રીતે પરીક્ષા કરવાની? કે ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા, એટલે આ બીજી વાત ચાલે છે. બીજા જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે, એની વાત આપણે કરી રહ્યા છીએ. તો એને આપણે બે રીતે પરીક્ષા કરી અને એનો વિચાર કરીએ. તો કહે છે કે આ જે ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા, આપણને પ્રશ્ન સામો પૂછો, એને આપણે જો અનાત્મા એમ કહીએ, જો અનાત્માનો પક્ષ લેવામાં આવે, એને આપણે આ જે ઉપર કહ્યું એટલે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે એમ કહીએ, તો પ્રશ્ન એમ લેવો કે એ સર્વ જ્ઞાન છે એ આત્મા કે અનાત્મા? જો એને અનાત્મા કહીએ, અનાત્માનો પક્ષ લેવામાં આવે, તો તે બરાબર નથી. એ જ્ઞાન અનાત્મા હોઈ શકે નહીં. એ જ્ઞાન અનાત્મા હોઈ શકે નહીં. શા માટે અનાત્મા હોઈ શકે નહીં? અનાત્મા શું છે અને આત્મા શું છે? જીવ દ્રવ્ય એ છે તે આત્મા, અને એના સિવાય બાકીના પાંચ દ્રવ્યો છે તે અનાત્મા. બાકીના પાંચ દ્રવ્ય જે છે તે અનાત્મા છે. તો જો આને આપણે અનાત્મા કહીએ તો શું થાય? જો આ આપણે શ્રુત જ્ઞાન જે ઉપર કહ્યું તેવું સર્વ જ્ઞાન એને જો આપણે અનાત્મા કહીએ તો શું થાય? તો એમ થાય કે એ પેલા પાંચ અનાત્મા છે ને. કયા પાંચ અનાત્મા છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને ઉદગળ, એ બધા અનાત્મા છે. તો એ અનાત્મા પાંચ દ્રવ્યો છે, એની જોડે એને તાદાત્મા પણ બની જાય. કેમ કે એ પણ અનાત્મા ને આ પણ અનાત્મા થઈ જાય. હવે જ્ઞાનને આ પૂદગળ જોડે તાદાત્મ્યપણું બને, ધર્માસ્તિકાય જોડે કોઈ જ્ઞાનને તાદાત્મ્યપણું બને, કાળ જોડે તાદાત્મ્યપણું બને, નથી બનતું. એટલે એનો અર્થ એ થાય છે કે એ જે શ્રુત જ્ઞાન કહ્યું એ શ્રુત જ્ઞાન અનાત્મા નથી, એ આત્મા જ છે. હવે આ વાતને સિદ્ધ કરી છે. હવે આપણે ફરીથી વાંચીએ, હવે સરસ સહેલાઈથી સમજાશે. કે પહેલી વાત જે કરી, સૌથી પહેલી વાત એ તો પરમાર્થ એ શું છે એની વાત કરી, અને બીજી વાત જે કરી એ વ્યવહારથી શું છે એની વાત કરી. તો કે વ્યવહારથી એમ કહ્યું કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે. અને એ વ્યવહાર જે છે એના માટે થઈને વાત કરે છે કે અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ કે આ જે ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા છે. એને આત્મા કહીએ તો બરાબર બેસે છે, કેમ કે આત્મા એ જ જ્ઞાન છે, જ્ઞાન એ આત્મા છે, નહીં પણ આપણા જ્ઞાન છે. પણ અનાત્મા કહીએ તો શું થાય? તો ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા, જો અનાત્માનો પક્ષ લેવામાં આવે, અનાત્મા કહેવામાં આવે, તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી, તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્યપણું બનતું જ નથી. કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી, તેમનામાં જ્ઞાન છે જ નહીં. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી, એટલે આ પક્ષનો અભાવ થતા આપણે પછી બીજો જ પક્ષ રહેશે, એટલે એને અનાત્મા નહીં પણ જ્ઞાનને આત્મા જ કહેવું પડે. એટલે અન્ય પક્ષનો અભાવ થતા જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે, શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. શ્રુત જ્ઞાનને આત્મા કહ્યું. કેમ આત્મા કહ્યું? આપણે પહેલા વિચાર કર્યો છે, ફરી પણ પાછો વિચાર કરીએ કે શ્રુત જ્ઞાન આત્મા કઈ રીતે થાય. જ્ઞાન છે ને, એ જ્ઞાન કોનું? આત્માનું. અને એ આત્માનું જ્ઞાન છે ત્યારે એ જ્ઞાન કરે છે એ ક્રિયાની અંદર, એને જાણપણું થાય છે. તો એ વખતે એ જ્ઞાનની પર્યાય છે એ જાણવા વાળી થાય છે, એ જ્ઞાનની પર્યાય છે તે જાણવા વાળી થાય છે. તો એ આખું વસ્તુ કોની? આપણે માલિકીની રીતે વિચાર કરવા જઈએ તો કોની માલિકીની થાય? એ આત્માની માલિકીની થાય કે એ પેલા જૈન જે દ્રવ્યશ્રુત જે છે એની માલિકીની થાય? એ એક કોની માલિકીની થાય? એ આત્માની માલિકીની થાય. કેમકે સામે જે પડ્યું છે એ તો અહીંયા જણાય છે. સામે અહીંયા દ્રવ્યશ્રુત જે કંઈ છે એ તો અહીંયા એને એના જ્ઞાનમાં જણાય છે, એને એના જ્ઞાનમાં જણાય છે. શું કહે છે? શ્રુત જ્ઞાનને જાણે છે તેને જીવદેવો શ્રુત કેવળી કહે છે. જે જીવ જ્ઞાનની પર્યાયમાં બધા જ્ઞેયોને જાણે છે, છ દ્રવ્યો તેના ગુણો પર્યાયો એમ બધા જ્ઞેયોને જાણે છે, તેને વ્યવહાર શ્રુત કેવળી કહ્યું. બરાબર. તો આત્માને જાણે એ વાત અહીં નથી લીધી, એ તો પહેલામાં આવી ગયું, નિશ્ચયમાં આવી ગયું. અહીંયા તો એ એક સમયની જ્ઞાનની પર્યાય જેમાં એને સર્વશ્રુત જ્ઞાન એટલે 12 અંગ અને 14 પૂર્વનું જે જ્ઞાન છે, જે કંઈ લઈએ છીએ તે બધું જ્ઞાન એ જાણવામાં આવે, અને એને જીન દેવો વ્યવહાર શ્રુત કેવળી કહે છે. તો એને એ શ્રુત કેવળી કેમ કહ્યો? કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે. એ જ્ઞાન જ્ઞેયોનું નથી પણ એ જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાનનો માલિક જ્ઞેય નથી પણ એ જ્ઞાનનો માલિક આત્મા છે, એમ કહીએ. એ જ્ઞાન કોનું છે? એ આત્માનું છે. અરે જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેયો જણાય ને તો પણ ભલે જણાય, પણ એ જ્ઞાનની પર્યાયનો સંબંધ કોની સાથે છે? એ જ્ઞેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું જ્ઞાન છે? એ જ્ઞાન કરનારા જ્ઞાતાનું જ્ઞાન છે, એ કે જ્ઞેયનું જ્ઞાન નથી. એટલે સર્વશ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે, અને તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મ્યપણું છે. એ જ્ઞાનની પર્યાય જે જાણવા વાળી પર્યાય થઈ એને તાદાત્મ્યપણું આત્મા સાથે છે, એને જ્ઞેયો સાથે આ તાદાત્મ્યપણું નથી. સામે જ્ઞેય શાસ્ત્ર પડ્યું છે, દ્રવ્યશ્રુત પડ્યું છે, અને એને એ જાણે છે. એ 12 અંગના શાસ્ત્રો પડ્યા છે, 14 પૂર્વનું જ્ઞાન બધાને એ જાણે છે, ત્યારે એ જાણવા વાળો ભગવાન આત્મા એના જ્ઞાનની પર્યાયમાં એ બધું એને જણાય છે. તો એ જ્ઞાન એનું છે અને એ જાણવા વાળો કરતા પણ એ છે, અને એ જ્ઞાનનું તાદાત્મ્યપણું આત્મા સાથે છે, નહીં કે પેલા શાસ્ત્ર સાથે છે. શાસ્ત્ર તો બહાર રહી ગયા. એટલે તે જ્ઞાન આત્માને બતાવે છે. એ જ્ઞાન છે એ ખરેખર બતાવે છે કોને? કે આ આત્મા રહ્યો, જેની સાથે એને તાદાત્મ્યપણું છે એનો એમાંથી ખ્યાલ આવે છે. એમાં પ્રસિદ્ધિ કોણ પામે છે? જ્ઞાન દ્વારા પ્રસિદ્ધિ કોણ પામે છે? એ દ્રવ્યશ્રુત પ્રસિદ્ધિ પામે છે કે આત્મા? તો કહે છે કે આત્મા જ જણાય છે, એ જ્ઞાન આત્માને બતાવે છે. તેથી તે અહીંયા ભેદ પડ્યો એટલા માટે એને વ્યવહાર કર્યો. પણ એ શ્રુત કેવળી એટલા માટે કહેવામાં આવે છે, એટલે વ્યવહારથી એને શ્રુત કેવળી કહેવામાં આવે છે. તે જ્ઞાન આત્માને બતાવે છે, તેથી તે ભેદરૂપ વ્યવહાર છે, અને એ વ્યવહાર એ રીતે પરમાર્થનો પ્રતિપાદક છે. તેથી સર્વ શ્રુત જ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુત કેવળી છે. પ્રભુ બહુ સુંદર વાતો મૂકી છે આમાં, તો તત્વની એવી વાત મૂકી છે કે ક્યારેય આપણે આ સ્વરૂપનો આવો વિચાર કર્યો ન હોય એવી વાત છે. કેવી કેવી રીતે આપણને સ્વરૂપનો ખ્યાલ આપે છે કુંતકુંદાચાર્ય ભગવાન અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અને પછી એના અર્થ કરનારા આવા મહાપુરુષ ગુરુદેવ આપણને ક્યાં લઈ જાય છે? કે એ તો તું છો પ્રભુ, તને કેમ તું જણાતો નથી? તું જાણનારો, એ તને તું કેમ જણાતો નથી? એ જાણનારા સાથે તારે તાદાત્મ્યપણું છે, તારે પર સાથે તાદાત્મ્યપણું છે જ નહીં. અનંતકાળમાં ક્યારેય તારે પર સાથે એવું તાદાત્મ્યપણું હતું જ નહીં. તું બારમા ઉપયોગને ભટકાવતો હતો, બારમા તારા ઉપયોગને ફેરવતો હતો, એ વખતે પણ તું એનો જાણકાર નહોતો. તું તારા પોતાના જ્ઞાનની પર્યાયને જાણતો, તારા જ્ઞાનની પર્યાય સાથે તાદાત્મ્ય પણ અનુભવતો એવો તું ભગવાન આત્મા છો ને, તને તું કેમ નથી જણાતો? અહીંયા તો ગુરુદેવને આટલા 45-45 વર્ષ સુધી એક જ ભાવ રહ્યો કે જગતના બધા જ જીવો પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં લે. એટલે આ વાત વારંવાર કરી 19 વખત સમયસાર વાંચ્યું, અને એ જ રીતે બધા પાંચે પરમાગમનો ખૂબ 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 વિસ્તાર કરીને વાત સમજાવી છે. અદભુત વાતો છે પ્રભુ. એક એક પ્રવચન એમનું પૂર્ણ છે, એક એક પ્રવચન ભાવ ભરેલું છે, એમાંથી આપણને સ્વરૂપમાં જવાય એવી વાતો મળે છે. કેવી ભાવશ્રુતની કેવી અદભુત વાત છે કે ભાવશ્રુત દ્વારા તો તું આત્મામાં જાય છે, પણ અહીંયા તો વ્યવહારમાં પણ એમને કેવો ભાવ બતાવ્યો કે તું ક્યાંથી આત્માને પકડીશ. તું જાણનારો જ તને જણાય છે, તું જાણનારો જ તને અનુભવમાં આવે છે, તે તું પોતે પોતાની સાથે એકાદ્યાત્મ પણ અનુભવ કરનારો એ વખતે તું જ છો, ત્યારે પણ તું જ છો, એ જ્ઞાયક ત્રણેય કાળ તું જ છો, જ્ઞાન કરનારો તું ત્રણેય કાળ એ તું જ છો. સહેજ દ્રષ્ટિને પલટાવ ને પ્રભુ, તારી દ્રષ્ટિને જરાક પલટાવ ને, આમ ફેરવ ને, તને એનો અનુભવ થયા વિના નહીં રહે. ગુરુદેવે ઘણી વાર કહ્યું છે, ઘણી ઘણી વાત કરી છે. તો અહીંયા શું કહ્યું, આપણે બીજા ભાગમાં આપણે વાત કરી રહ્યા હતા એમાં શું કહ્યું કે એ આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે, માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી જે આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર, જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર, તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. આ દ્વારા જે વાત કરી, વ્યવહારથી જે વાત કરી કે જે શ્રુતને જાણે છે, જે શ્રુત જ્ઞાન સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, એમાં શું વાત આવી કે એ પણ છેવટે તો તને આત્મા તરફ જ લઈ જાય છે. કેમ કે એ બધું જે જાણે છે એ જ્ઞાન છે, અને એ જ્ઞાન જે છે એનું તાદાત્મ્યપણું આત્મા સાથે છે, એટલે છેવટે તો આંગળી ક્યાં પહોંચી, આત્મા તરફ પહોંચી. તું એમ માનતો હતો કે શ્રુત તરફ આંગળી છે, ના, શ્રુત તરફ આંગળી નથી પ્રભુ. શ્રુત દ્વારા એ શ્રુતનું જ્ઞાન તારી જ્ઞાનની પર્યાય કરે છે, અને એ જ્ઞાનની પર્યાયની સાથે તાદાત્મ્યપણું કોનું છે, તો કે તારું આત્માનું છે. એટલે એ આત્મા તરફ જ અંગુલી નિર્દેશ કરી જાય છે, એટલે પરમાર્થને જ બતાવે છે, પણ વ્યવહારથી બતાવે છે. કેમ કે ભેદ કરીને બતાવે, ભેદ પડ્યો ને, એમાં ભેદ પડ્યો એટલે એ વ્યવહારથી બતાવ્યો. એટલે વ્યવહાર છેવટે જણાવે છે કોને, પરમાર્થને જણાવનારો જ છે વ્યવહાર. જે આત્માને જાણે છે તે શ્રુત કેવડી છે એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર, તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. એ આત્મા તરફ જ આંગળી થાય છે, એ અંગુલી નિર્દેશન આત્મા તરફ જ કરે છે. જો દ્રવ્ય શ્રુતની વાત લઈ, જે આચાર્ય ભગવાનોએ જે શાસ્ત્રો લખ્યા છે એને જાણનારો કઈ, અને છેવટે ક્યાં લઈ ગયા, આત્મા તરફ લઈ જાય છે પ્રભુ. આ વ્યવહાર દ્વારા થયું પણ છેવટે જાય છે ક્યાં, આત્મા તરફ લઈ જાય છે ને પ્રભુ. જેને આત્મા તરફ જવું છે, જેને આત્મા તરફ જવું છે એને માટે આ કેટલું મહત્વનું થઈ રહે છે કે વ્યવહાર દ્વારા એને આત્મા તરફ જ જવાનું છે, વ્યવહારને નથી પકડવાનો. એને દ્રવ્ય શ્રુતને પકડીને ગોખવાનું નથી પ્રભુ, એને દ્રવ્ય શ્રુતને પકડીને ચર્ચાઓ નથી કરવાની, એને દ્રવ્ય શ્રુતને પકડીને પંડિતાઈ નથી કરવાની, એને સ્વાધ્યાય નથી કરાવવાના, એને આત્મામાં જવાનું છે. બહુ સરસ વાત કરી દીધી પ્રભુ. વ્યવહારને આમ સમજવાનો છે, એ વ્યવહાર દ્વારા પરમાર્થનું ભાન થાય છે, જ્ઞાન થાય છે, એટલું નહીં પણ એ જ્ઞાન જે થાય છે ત્યાં એ આત્મા તરફ લઈ જાય છે, એટલે એને એ દ્વારા પણ પોતાના સ્વરૂપમાં જ જવાનું છે. એમ નથી કે એ દ્રવ્ય સૂત્રને યાદ કરવું, ગોખવું, રટણ કરવું, એને અને બોલ્યા કરવું જીવન પર્યંત, અને આત્મામાં જવું જ નહીં, અંતર્મુખ થવું જ નહીં, એવી વાત નથી પ્રભુ. એવું નથી. એ વ્યવહાર પણ એમ કહેતો નથી. વ્યવહાર જેને જણાવે છે એ તો પરમાર્થને જણાવે છે, નિશ્ચયને જણાવે છે, પ્રભુ તારા સ્વરૂપને જણાવે છે. અને એમ કહે છે કે તું તારા સ્વરૂપમાં જા, અહીંયાથી શરૂ કરીને તું સ્વરૂપમાં જા, એનું નામ વ્યવહાર છે. એવો એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક આ રીતે છે કે તને લઈ જાય છે, ત્યાં આત્મામાં લઈ જાય છે. જ્ઞાન કોનું કરતો હતો? દ્રવ્યશ્રુત 12 અંગનું 14 પૂર્વનું જ્ઞાન કરતો હતો. અને જ્ઞાન થયું તો એ કોણે જાણ્યું? તો કે એના જ્ઞાને જાણ્યું. એ જ્ઞાનનો ધણી કોણ છે? એ આત્મા છે. પર્યાયમાં શું થયું? તો કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન થયું, એ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન થયું. પણ એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાનની પર્યાય જે છે એમાં જે જ્ઞાન કર્યું, પણ એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાનનો ધણી કોણ છે? એને કોની સાથે તાદાત્મ્યપણું છે? આત્મા સાથે તાદાત્મ્યપણું છે. એમ કરીને એ વ્યવહાર આખો એ આત્મા તરફ લઈ જાય છે, પરમાર્થ તરફ લઈ જાય છે. એટલે એવા વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કહેવામાં આવ્યો છે. બહુ સરસ વાત છે પ્રભુ. વ્યવહારમાંથી આત્મામાં કેમ જવાય એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા આગળ પણ કહે છે, પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે, તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી. જો હવે અહીંયા શું વાત કરી? પાછી પહેલાની વાત કરી. પહેલું આપણે જે લીધું હતું એ પહેલું શું હતું? કે જે શ્રુતથી એટલે ભાવશ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. પહેલી નિશ્ચયથી જે વાત કરી એને અહીંયા લાવીને વાત કરે છે પાછો. હવે શું કહે છે એમાં? કે છે કે એ પહેલી વાત જે નિશ્ચયથી કરીને કે જે ભાવશ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, એ વાત તો બરાબર છે, એમ જ છે. પણ એ તમને જણાશે કેવી રીતે? કહેવું કેવી રીતે? એ કહેવું કઈ રીતે? કેમ કે એ તો અનુભવમાં આવે છે. એ ભાવશ્રુત દ્વારા એ આત્માને જાણે છે તો એ તો અનુભવની વાત છે, તો એને અનુભવમાં આવે છે. એ શ્રુત કેવળી છે એ વાત તો બરાબર છે, પણ એ પહેલી વાત તો અનુભવ ગમ્ય છે. તો એનું એવા એ પરમાર્થની વાતને એ પ્રતિપાદન એનું કરવું કેવી રીતે, એને કેવી કેવી રીતે, જણાવવી કેવી રીતે, એ અશક્ય છે. કે છે કે જે શ્રુતિ કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે, એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દટપણે સ્થાપિત કરે છે. એટલે એવો વ્યવહાર જે છે એનું એ મહત્વ જળવાઈ રહે છે. કારણ કે પેલું ભાવની વાત છે એ તો એણે અનુભવ્યું, ભાવ શ્રુત દ્વારા એણે અનુભવ્યું એ શ્રુત કેવળી છે, એ તો વાત બરાબર છે. પણ એ ભાવ શ્રુતની વાતનું પ્રતિપાદન કરવું શક્ય નથી. એટલે અહીંયા એમ કહે છે કે જે વ્યવહાર દ્વારા જે વાત કરવામાં આવે છે કે જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, એવો વ્યવહાર એ પરમાર્થનો પ્રતિપાદક છે. અને એમ એ પરમાર્થનો પ્રતિપાદક તરીકે સ્થાપિત થાય છે. આપણી મૂળ વાત ત્યાંથી શરૂ થઈ હતી કે વ્યવહાર એ પરમાર્થનો પ્રતિપાદક કઈ રીતે છે, ત્યાંથી વાત શરૂ કરી હતી અને ત્યાં આપણે હવે આ રીતે આવીએ છીએ. બહુ સરસ વાત છે. આ જે ભાવાર્થ આપણે વાંચીએ છીએ, લઈએ છીએ, પછી ફરી પાછું આવતા સ્વાધ્યાયમાં આનું ફરીથી પુનરાવર્તન લઈશું. અને ગુરુદેવે કહેલી જે વાતો છે અગત્યની એ પણ આપણે લઈશું, કેમકે ગાથા બહુ મહત્વની છે. એક વખતમાં એમ લાગશે કે સમજાઈ ગયું, પણ પાછું ભૂલાઈ જશે. એટલે સોમવારે આપણે ફરીથી લેવાના છીએ. આજે જે કહીએ છીએ એ બધું એ વખતે વધારે તમને સ્પષ્ટતા કરવામાં ઉપયોગી થશે, મને પણ એટલું જ ઉપયોગી થશે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. એ તો પરમાર્થ એટલે નિશ્ચય કથન છે. આ પહેલી વાત કરી. અહીંયા જે કહ્યું ને, જે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ, એટલે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધ, જે અભેદ છે ભગવાન આત્મા, જ્ઞાયક છે એ શુદ્ધ આત્માને જાણે છે, એમાં શાસ્ત્ર જ્ઞાનથી અહીંયા કેમ કહ્યું? તો આપણે જે પહેલા શરૂઆતમાં વાત લીધી એ પ્રમાણે એનું નિમિત્ત કારણ એ વખતે એ હોય છે, એ અપેક્ષાથી એમાં કહેવામાં આવ્યું. એટલે મૂળ વાત એ છે કે એ પોતે પોતાના આત્માને અનુભવે છે. એ શ્રુત કેવળી છે એ તો જાણે પરમાર્થથી નિશ્ચયથી કથન છે. વળી જે સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે, વળી જે સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે, એ પણ જ્ઞાનને જાણવાથી, જ્ઞાનને જાણવાથી, શાસ્ત્ર જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાન જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર, તેણે પણ પરમાર્થ જ કહ્યો અથવા પરમાર્થ જ જણાવ્યો, અન્ય કાંઈ ન કહ્યું. અને વળી પરમાર્થનો વિષય તો કથનચિત વચન ગોચર પણ નથી, તેથી વ્યવહારને જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણ્યું. પરમાર્થનો વિષય વચનમાં નથી આવી શકતો, ત્યારે આ વ્યવહાર દ્વારા ભેદ કરી અને કહી શકાય છે, જણાવી શકાય છે. પણ જણાવે છે એ શું છે? જેને જણાવે છે એ તો પરમાર્થ જ છે, પરમાર્થને જ જણાવે છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આપણે ટીકામાં ઘણી વાતો કરી છે, ભાવાર્થ વિશે આવતી વખતે વધારે વિસ્તાર કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્નો હોય તો, અને પ્રશ્ન ન હોય તો ફરીથી અભ્યાસ કરી અને સોમવારે પ્રશ્ન કરજો. તો સુખધામ બોલીએ.
સુખધામ અનંત.